ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે ગુજરાતી સાહિત્ય વિવેચનના એક આમ જોવો તો ઘણા રસપ્રદ પણ કદાચ થોડા અટપટા વિષય પર વાત કરવાના છીએ. વિષય છે સંસ્કારપરાયણ વિવેચન. આ એવો શબ્દ છે જે ઘણીવાર આપણી કળા કે સાહિત્ય પ્રત્યેની અંગત લાગણીઓ, આપણા ભાવનાત્મક પ્રતિભાવો સાથે જોડાયેલો છે. અને આ ચર્ચા માટે આપણો મુખ્ય આધાર છે રાધેશ્યામ શર્માનો એક લેખ. લેખનું નામ છે સંસ્કારપરાયણ વિવેચનની દિશા. એમના પુસ્તક વિવેચનનો વિધિ, જો 1993માં પ્રગટ થયું, એમાં આ લેખ છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે શર્માજી આ સંસ્કારપરાયણ, એટલે કે જેને અંગ્રેજીમાં ઇમ્પ્રેશનિસ્ટિક ક્રિટિસિઝમ કહે છે, એને કઈ રીતે જુએ છે, એમાં શું મુશ્કેલીઓ છે, શું ફાયદા છે, અને અત્યારના સમયમાં ખાસ કરીને સુરેશ જોશી જેવા મોટા ગજાના વિવેચકોના વિચારો સાથે સરખાવીએ તો આનું સ્થાન ક્યાં છે. મતલબ કે પેલો જે તણાવ છે ને વ્યક્તિગત અનુભવ અને વસ્તુલક્ષી વિશ્લેષણ વચ્ચેનો, એના પર થોડું ઊંડાણપૂર્વક વિચારીએ. ચાલો શરૂ કરીએ. તો પહેલો સવાલ એ જ કે આ સંસ્કારપરાયણ વિવેચન છે શું? શર્માજી કહે છે એમ, આ શબ્દ સાંભળતા જ ઘણા લોકો એને થોડી નકારાત્મક રીતે જુએ છે, જાણે કંઈક ઉતરતું હોય એમ. આવું કેમ?
હા, બરાબર. શર્માજી એ જ મુદ્દો ઉઠાવે છે. એ કહે છે કે વિવેચનના ક્ષેત્રમાં ઘણીવાર પેલું તટસ્થ્ય, વસ્તુલક્ષિતા, વૈજ્ઞાનિક ચોકસાઈ, આ બધા પર એટલો બધો ભાર મૂટાય છે ને કે જે વિવેચન વ્યક્તિના પોતાના પ્રતિભાવ, એના પર પડેલી છાપ, એના સંસ્કાર પર આધાર રાખતું હોય, તેને તરત જ જાણે નીચું ગણી લેવામાં આવે છે. એમ માની લેવાય છે કે આ તો પેલી વૈજ્ઞાનિક પદ્ધતિની વિરુદ્ધનું છે, એટલે એ બરાબર નથી, અસ્વીકાર્ય છે. પણ શર્માજી અહીં એક સવાલ પૂછે છે. શું આપણે કોઈકવાર કોઈ વિવેચનને ઇમ્પ્રેશનિસ્ટિક કહીને ખાલી એટલા માટે તો નથી ઉતારી પાડતા કે એ આપણા પોતાના પૂર્વગ્રહો સાથે બંધ નથી બેસતું, અથવા તો એ સમયની જે કહેવાય ને ફેશન, એના પ્રમાણે નથી? શું આપણે ખરેખર એની અસ્પષ્ટતાની ટીકા કરીએ છીએ કે પછી અમસ્તું જ લેબલ ચોંટાડી દઈએ છીએ? આ વિચારવા જેવું છે. અને આ જ વાતને આગળ વધારતા શર્માજી આધુનિક વિવેચનમાં જે પેલી છાવણીઓ અને અનુયાયીઓની વાટ છે એનો ઉલ્લેખ કરે છે. આ બહુ મજાનું રૂપક છે. એ કહે છે કે વિવેચકો ઘણીવાર કોઈ ચોક્કસ સૈદ્ધાંતિક ગ્રુપ સાથે જોડાઈ જાય છે, એનાથી એમને એક જાતની સલામતી લાગે, હૂંફ મળે, પણ કદાચ એનાથી એમની પોતાની મૌલિક રીતે વિચારવાની શક્તિ કુંઠિત થઈ જાય છે. એ પોતાના સિદ્ધાંતોના પરોપજીવી બની જાય છે, એવું શર્માજી કહે છે. અને પછી પાછા થોડા વ્યંગમાં ઉમેરે પણ છે કે અત્યારે હું આ જે કહી રહ્યો છું એ પણ તો મારી એક છાપ જ છે ને, એને પણ કોઈ ઇમ્પ્રેશનિસ્ટિક કહી શકે?
એટલે શર્માજી ઇશારો કરે છે કે વિવેચનની દુનિયામાં પણ આ જૂથવાદ અને અમુક પૂર્વગ્રહો તો કામ કરતા જ હોય છે. આ સંદર્ભમાં જ તમે કહ્યું એમ તેઓ સુરેશ જોશીનો વારંવાર ઉલ્લેખ કરે છે. સુરેશ જોશી તો ગુજરાતી વિવેચનમાં બહુ મોટું નામ. તો આ સંસ્કારપરાયણ અભિગમ વિશે એમના શું વિચારો હતા? શર્માજી શું કહે છે?
શર્માજી સુરેશ જોશીના લખાણો, જેમ કે અરણ્યરુદન અને વિવેચન વિશે, એનો સંદર્ભ ટાંકે છે. જોશીજીએ એ વાત તો નોંધી જ હતી કે આનંદશંકર ધ્રુવે રસ વિવેચન શબ્દ પ્રયોજ્યો હતો, અને ઉમાશંકર જોશીએ પણ વિવેચનને આસ્વાદમૂલક અવબોધક કથા કહીને એ વ્યક્તિરંગી હોવી જોઈએ, એટલે કે વ્યક્તિના પોતાના રંગે રંગાયેલી હોવી જોઈએ, એવું કહ્યું હતું. આ બધું જોશીજીના ધ્યાનમાં હતું, પણ સુરેશ જોશીએ સાથે સાથે પેલી શાસ્ત્રીયતા, વસ્તુલક્ષી ધોરણો, સૈદ્ધાંતિક આધાર, ચોક્કસ પરિભાષાનો ઉપયોગ, આ બધા પર પણ એટલો જ, બલકે ક્યારેક વધુ ભાર મૂક્યો હતો. એમણે ચેતવ્યા પણ હતા કે માત્ર સહૃદય, એટલે કે જે સંવેદનશીલ ભાવક છે, એના વ્યક્તિગત પ્રતિભાવ પર જ આધાર રાખીએ તો એમાં જોખમ છે. એટલે એક બાજુ એ વ્યક્તિગત અનુભવને સ્વીકારે, પણ બીજી બાજુ એના ભયસ્થાનો પણ જુએ.
અચ્છા, તો શું એમ કહી શકાય કે સુરેશ જોશીના પોતાના જ વિચારોમાં એક પ્રકારનો તણાવ હતો, કે પછી વિરોધાભાસ?
ચરવાજનું માનવું તો એવું જ છે.
હા,
એમને એમાં વિરોધાભાસ દેખાય છે. એક તરફ જોશી વ્યક્તિગત પ્રતિભાવની મર્યાદાઓ બતાવે છે, અને બીજી તરફ વિવેચન વિશે નામના લેખમાં તેઓ પોતે જ કહે છે કે વિવેચકનો પોતાનો પર્સનલ વોઇસ, એક અંગત અવાજ હોવો બહુ જરૂરી છે. નહીતર શું થાય તો વિવેચન ખાલી પરિભાષાની આમતેમ ગોઠવણ, એક યાંત્રિક રમત બની જાય.
યાંત્રિક ગોઠવણ, હા.
શર્માજીને આમાં જાણે બેવડા ધોરણો જેવું લાગે છે. એ સૂચવે છે કે જોશી ક્યારેક વ્યક્તિગત પ્રતિભાવની તરફેણ કરતા દેખાય, ક્યારેક એનો વિરોધ કરતા દેખાય, કદાચ પોતાની જરૂરિયાત પ્રમાણે સ્થિતિ લેતા હોય.
આ ખરેખર બહુ રસપ્રદ મુદ્દો છે. કારણ કે જો વિવેચનમાં વ્યક્તિગત અવાજ જરૂરી હોય તો પછી પેલા સંસ્કાર કે છાપને આપણે સાવ નકારી કઈ રીતે શકીએ? શું શર્માજી એમ પણ કહે છે કે જોશીએ પાછળથી આ ઇમ્પર્સનલ એટલે કે નૈર્વૈયક્તિક તટસ્થ અભિગમનો વિરોધ પણ કર્યો હતો?
હા, શર્માજી બરાબર એ જ તરફ ધ્યાન દોરે છે. અરણ્ય રુદનમાં જોશી જાણે એકદમ આર્ત અવાજે કહે છે કે વિવેચકે પણ સર્જકની જેમ જ કૃતિ સાથે અપ્રોક્ષતા કેળવવી જોઈએ. અપ્રોક્ષતા એટલે કે એકદમ સીધો, વચ્ચે કોઈ માધ્યમ વગરનો તત્કાલ અનુભવ, સીધો સંપર્ક. શર્માજી માને છે કે આ વિચાર કદાચ જોફ્રે હાર્ટમેનના પુસ્તક ધી અનમીડિયેટેડ વિઝનથી પ્રભાવિત હતો. જોશી પોતે એ પુસ્તકને શકવર્તી પુસ્તક ગણાવતા હતા. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે જોશી એવું સૂચવી રહ્યા હતા કે કૃતિની રૂપરચના એ કઈ રીતે બની છે એની પ્રક્રિયા વિવેચનની પેલી ભારેખમ શાસ્ત્રીય પરિભાષા, આ બધું ક્યારેક કલાકૃતિ અને ભાવક વચ્ચે એક અંતરાય, એક દિવાલ બની જાય છે. અહીં ભાર કૃતિના આંતરિક અને માનવીય અનુભવ પર આવ્યો, એના બાહ્ય અને શાસ્ત્રીય વિશ્લેષણ પર ઓછો. કવિતાને કોઈ બહારની વસ્તુ, કોઈ પદાર્થ તરીકે જોવાને બદલે તેને કવિ અને વિવેચક બંનેની ચેતનામાં જાણે એકાકાર થતી જોવાની વાત હતી. આ એક રીતે જોઈએ તો કળામાંથી માનવીય તત્વ ઓછું થઈ રહ્યું છે. ડિહ્યુમનાઇઝેશન ઓફ આર્ટ એવા જે વિચારો હતા ઓર્તેગા જેવા વિચારકોના, એનાથી વિપરીત કળાને ફરીથી માનવ અનુભવના કેન્દ્રમાં મૂકવાનો આ પ્રયાસ હતો.
પણ જોજો, જોશીજી આટલો બધો ભાર આંતરિક અને માનવીય અનુભવ પર મૂકે તો પછી શર્માજીને એમાં પણ ક્યાંક અસંગતતા લાગે છે.
હા, શર્માજીએ એ મુદ્દો પણ નથી છોડતા, કારણ કે આ આંતરિક અને માનવીય અનુભવ પર ભાર મૂક્યા પછી પણ એ જ લેખના અંત ભાગમાં જોશી પાછા ચેતવણી આપે છે. એ કહે છે કે માત્ર અપરોક્ષ આત્મચૈતન્યનો સાક્ષાત્કાર કરાવનારો આત્મલક્ષી વિવેચક જ આપણને બચાવી લેશે એવું માની લેવાની ભૂલ ન કરવી. શર્માજીને લાગે છે કે આ વાત એમણે પહેલા જે દલીલો કરી એની સાથે બરાબર બંધ બેસતી નથી. એટલે શર્માજી આને જોશીની દ્વિધાપૂર્ણ આંતરદશા કહે છે, એવી સ્થિતિ કે જેના પર હસવું પણ આવે અને કદાચ થોડી કરુણા પણ જાગે.
બરાબર, તો આ બધી ચર્ચે પછી શર્માજીનો પોતાનો મત શું છે? આટલી દ્વિધાઓ અને તણાવ પછી શર્માજી આ સંસ્કારપરાયણ વિવેચનને આખરે ક્યાં મૂકે છે? એને ઉપયોગી ગણે છે, જરૂરી ગણે છે કે પછી ટાળવા જેવું માને છે?
શર્માજીનો તર્ક બહુ સીધો અને સ્પષ્ટ છે. એ કહે છે કે ભાઈ, જો તમે આંતરિક અને માનવીય અનુભવને મહત્વ આપશો તો વિવેચન થોડું ઘણું આત્મલક્ષી તો બનવાનું જ, એ સ્વાભાવિક છે, એને તમે સાવ ટાળી ન શકો. પછી એ પેલી સહૃદય અને તદ્વિદની વાત કરે છે. સહૃદય એટલે સંવેદનશીલ, ભાવુક વાચક કે શ્રોતા, અને તદ્વિદ એટલે પેલો શાસ્ત્રીય જ્ઞાનવાળો, તકનીકી સમજ ધરાવતો નિષ્ણાંત. શર્માજી માને છે કે આ બંને વચ્ચે કોઈ મૂળભૂત વિરોધ હોવો જરૂરી નથી. શું એવું ન બની શકે કે જે સંવેદનશીલ ભાવક છે એ કૃતિના હાર્દને, એના ભાવને પોતાની અંતસ્પુરાણાથી સમજી લે, અને જે જાણકાર વિશ્લેષક છે એ તેના અર્થ, એની રચના, એની ટેકનિક પર વધુ ધ્યાન આપે? શર્માજી પૂછે છે, શું આ બંને ગુણો એક જ વ્યક્તિમાં ન હોઈ શકે, અથવા બંને પોતપોતાની રીતે કૃતિના અલગ અલગ પાસાને ન સમજી શકે? આ વાતને વધુ સ્પષ્ટ કરવા શર્માજી સુરેશ જોશીના જ શાસ્ત્રીય સંગીતના દાખલાને પડકારે છે. જોશીજીએ કહ્યું હતું ને કે રાગ, ગાયકી, ઘરાના વગેરેનું જ્ઞાન હોય તો જ સંગીતનો સાચો આનંદ મળે. શર્માજી પોતાના અંગત અનુભવથી કહે છે કે ભાઈ, મને તો બડે ગુલામ અલી ખાન સાહેબની ઠુમરી સાંભળવાનો જે નિર્ભેળ આનંદ, પેલી બધી તકનીકી જાણકારી વગર આવતો હતો, એ તો જાણકારી મળ્યા પછી જાણે ઓછો થઈ ગયો. માત્ર લેબલ જાણવાથી કે આ ભૈરવી છે કે આ પીલું છે એમ કહેવાથી કંઈ સાચો ઊંડો આનંદ આવી જાય એવું જરૂરી નથી. ક્યારેક એ ખાલી જાણકાર હોવાનો દેખાવ પણ હોઈ શકે.
એટલે શર્માજીનો મુખ્ય ભાર વિવેચકના પોતાના અંગત સંસ્કારો પર છે, કૃતિ એના મન પર જે છાપ છોડે છે એના પર.
બિલકુલ, શર્માજી એ જ સવાર પૂછે છે. કવિની જે આગવી સંવેદના છે એના જે સંસ્કારો, ઇમ્પ્રેશન્સ, વિવેચકની ચેતના એટલે કે સંવિત પર પડે છે, જે છાપા ઉપસે છે, શું એ માનવીય અને આંતરિક નથી? એમનું માનવું છે કે વિવેચક ખરેખર તો કવિમાં રહેલા એ સંસ્કારને જ ગ્રહણ કરે છે, પછી આ અનુભવનું સાધારણીકરણ થાય છે, એટલે કે તે માત્ર વ્યક્તિગત નથી રહેતો પણ એક વ્યાપક માનવીય અનુભવ બને છે અને એ વિવેચકના પોતાના સંસ્કારનો જ એક ભાગ બની જાય છે. આ જ પ્રક્રિયા તો પેલા રસવિવેચન કે આસ્વાદમૂલક અવબોધકથાનો પાયો છે. તો પછી આવા ઊંડા સંવેદનશીલ પ્રતિભાવને ખાલી ઇમ્પ્રેશનિસ્ટિક કહીને હલકો ગણી નાખવો એ કેટલું યોગ્ય છે?
પણ શર્માજી પોતે પણ કદાચ સ્વીકારતા હશે કે આ અભિગમના પોતાના પડકારો કે જોખમો પણ છે. જો બધો જ આધાર વ્યક્તિગત છાપ પર હોય તો?
હા, ચોક્કસ. શર્માજી એ વાત કબૂલ કરે છે. એ કહે છે કે આ પ્રકારનું વિવેચન ઘણીવાર અંતસ્ફૂરણા એટલે કે ઇન્ટ્યુશન પર આધાર રાખે છે અને બની શકે કે તે દર વખતે એકદમ સ્પષ્ટ તાર્કિક સંદર્ભ ન આપી શકે. અને સૌથી મોટો ભય એ રહે છે કે વિવેચન પોતે મૂળ કૃતિ વિશે વાત કરવાને બદલે જાણે બીજી કવિતા જેવું બની જાય, અતિશય વ્યક્તિગત, અલંકારિક અને કદાચ અસ્પષ્ટ. અને અહીં શર્માજી ફરી થોડા કટાક્ષ સાથે સુરેશ જોશીના જ જનાંતિકે જેવા લખાણોનો દાખલો આપે છે. કહે છે કે જોશી પોતે જ આના ઉદાહરણ બની શકે છે.
અચ્છા.
સુરેશ જોશીને આ સંસ્પારપરાયણ અભિગમના એક ખૂબ સમર્થ પુરોગામી તરીકે જ જુએ છે. કારણ કે જોશીમાં પેલો જરૂરી રોમેન્ટિક વ્યક્તિવાદ અને આધુનિક આત્મસભાનતા હતા. આને કારણે જ તેઓ ભાષાશાસ્ત્રીય અભિગમ કે સંરચનાવાદની જે ક્યારેક વધુ પડતી યાંત્રિક પદ્ધતિઓ હતી એની સામે એક્ટિવ ઇન્ટરપ્રિટેશન એટલે કે સક્રિય જીવંત અર્થઘટન તરફ વળી શક્યા. અને આવા સક્રિય અર્થઘટન માટે સંગતિ, વાતાવરણગત વ્યંજના એટલે કે કૃતિ જે એક સૂચક વાતાવરણ ઊભું કરે છે, શૈલી સુખ, શૈલીમાંથી મળતો આનંદ, આવા જે આત્મલક્ષી જેવા લાગતા તત્વો છે એની જરૂર પડે જ છે. આ જાણે પરિભાષાની પકડમાંથી છૂટીને વિવેચકની પોતાની આત્મભાષાની કાવ્યાત્મકતા તરફ જવાનું એક પગલું છે. શર્માજી એ પણ નોંધે છે કે ટીએસ એલિયટ જેવા મોટા ગજાના વિવેચકનું લખાણ પણ ક્યારેક અસ્પષ્ટ રીતે ઇમ્પ્રેશનિસ્ટિક જેવું લાગે. નક્કી કરવું મુશ્કેલ બને કે આ વિશ્લેષણ છે કે વ્યક્તિગત છાપ. એટલું જ નહીં, સ્ટ્રક્ચરલિઝમ જેવી અત્યંત વસ્તુલક્ષી ગણાતી પદ્ધતિથી થયેલું વિશ્લેષણ પણ શર્માજી રૂવેતે કરેલા બોદલેરની કવિતાના વિશ્લેષણનો દાખલો આપે છે. એ પણ અંતે પોતાના નિષ્કર્ષમાં ઇમ્પ્રેશનિસ્ટિક જેવું લાગી શકે છે. સુરેશ જોશી પોતે પણ રૂવેતના એ વિશ્લેષણ વિશે થોડી હતાશા સાથે કહે છે કે આખરે બધું ઇમ્પ્રેશનિસ્ટિક જેવું જ લાગે છે. આ શું બતાવે છે? એ જ કે કળાની જે જટિલતા છે, એની ગૂઢતા છે, એની સામે ક્યારેક અત્યંત પદ્ધતિસરનું વિશ્લેષણ પણ અધૂરું લાગે છે.
તો શર્માજીના મતે આ જે આખી સમસ્યા છે, એક તરફ વસ્તુલક્ષી વિશ્લેષણની જરૂર અને બીજી તરફ આત્મલક્ષી સંસ્કારની અનિવાર્યતા, આ બે વચ્ચેનો જે તણાવ છે એનું મૂળ કારણ શું છે? આવું થાય છે શા માટે?
શર્માજી પોતાના એક જૂના છેક 1973ના લખાણનો હવાલો આપે છે. એ કહે છે કે મૂળભૂત સમસ્યા કદાચ એ છે કે વિવેચન ઘણીવાર શું કરે છે, એ સ્થાપિત થઈ ગયેલા, ક્યારેક તો જૂના થઈ ગયેલા માપદંડો, પ્રાચીન માનદંડોને નવી સમકાલીન સર્જનાત્મક કૃતિઓ પર લાગુ કરવાની કોશિશ કરે છે. આનાથી શું થાય, કૃતિ સાથે સાચો જીવંત સંપર્ક જ નથી સધાતો અને વિવેચક બિચારો પેલા શાસ્ત્રોના જ્ઞાનના ભાર નીચે દબાયેલો એક શાસ્ત્રજળ ભાષ્યકાર બનીને રહી જાય છે. કૃતિના મર્મને, એના હાર્દને પામવાને બદલે એ ખાલી નિયમો લગાવ્યા કરે છે.
બરાબર, પણ એનો અર્થ એવો તો નથી જ ને કે સંપૂર્ણ આત્મલક્ષિતા જ સાચો રસ્તો છે? શર્માજી પોતે જ એના જોખમની વાત કરે છે, જેમ કે પેલું વિવેચન પોતે જ કવિતા બની જાય. બીજો કોઈ ઉદાહરણ આપે છે તેવો આ જોખમ સમજાવવા?
હા, અને એ ખૂબ જ માર્મિક ઉદાહરણ છે. શર્માજી લેખના અંતે કળા વિવેચક લિયો સ્ટેનબર્ગ દ્વારા નોંધાયેલા કળાકાર પોલ ક્લીના એક દાખલા સાથે વાત પૂરી કરે છે. સ્ટેનબર્ગ નોંધે છે કે ક્લી પોતાના ચિત્રોમાં એક વર્તુળ કે મીંડાનો ઉપયોગ કરતો હતો. હવે સામાન્ય રીતે આપણે આવા પ્રતીકને શું સમજીએ? શાશ્વત સ્ત્રીત્વ, ઇટર્નલ ફેમિનાઇન કે એવો કોઈ મોટો વ્યાપક અર્થ.
હા, બરાબર.
પણ ક્લીનો ઉપયોગ શેના માટે કરતો તો ખબર છે? એનો ઉપયોગ ખૂબ જ ચોક્કસ અંગત અર્થમાં કરતો હતો. પેકેટોથી લદાયેલી ઘરે આવતી અમુક તમુક મધ્યમ વયસ્ક સ્ત્રી દર્શાવવા માટે. આ ઉદાહરણ શું બતાવે છે? એ બતાવે છે કે જો સર્જકનો સંકેત, એનું પ્રતીક અત્યંત આત્મલક્ષી કે અત્યંત વ્યક્તિગત હોય તો તે ભાવક માટે કેટલો અગમ્ય બની શકે છે અથવા એની કેવી ગેરસમજ થઈ શકે છે. સર્જક જે કહેવા માંગે છે તે ભાવક સુધી પહોંચે જ નહીં એવું જોખમ રહેલું છે.
તો આ બધી ચર્ચા પછી શર્માજીના આ વિશ્લેષણનો સાર શું કાઢી શકાય? આપણે શું સમજવાનું છે આમાંથી? શું તેઓ એમ કહે છે કે બધી વસ્તુલક્ષી પદ્ધતિઓ છોડી દેવી જોઈએ અને ખાલી અંગત અનુભવ પર જ ધ્યાન આપવું જોઈએ?
ના ના, બિલકુલ નહીં. શર્માજીનું વિશ્લેષણ ખરેખર બહુ સંતુલિત છે. તેઓ કોઈ એક તરફ આત્યંતિક રીતે નથી ઝૂકતા. તેઓ બેફામ નિરંકુશ આત્મલક્ષીતાની હિમાયત નથી કરતા અને સાથે સાથે તેઓ વસ્તુલક્ષી વિશ્લેષણ, શાસ્ત્રીય જ્ઞાન કે તકનીકી સમજને નકામી પણ નથી ગણતા. એનું પણ મૂલ્ય છે જ. એમની મુખ્ય દલીલ એ જ છે કે આપણે વિવેચકના વ્યક્તિગત, એની અંતઃસ્ફૂરણા પર આધારિત પ્રતિભાવ, એના સંસ્કારના મૂલ્યને ઓળખવાની જરૂર છે, એને સ્વીકારવાની જરૂર છે, એને ઉતારી પાડવાની જરૂર નથી. ખાસ કરીને જ્યારે આપણે જટિલ આધુનિક કલાકૃતિઓ સાથે કામ કરી રહ્યા હોઈએ ત્યારે આ વ્યક્તિગત જોડાણ માત્ર માન્ય જ નથી પણ ઘણીવાર અનિવાર્ય બની જાય છે. એના વગર કદાચ કૃતિ સુધી પહોંચાય જ નહીં. તેઓ પેલું ઇમ્પ્રેશનિસ્ટિક જેવા લેબલોના સપાટ અને પૂર્વગ્રહવાળા ઉપયોગ સામે આપણને ચેતવે છે અને પેલી સૈદ્ધાંતિક છાવણીઓમાં બંધાઈ જવાના જોખમો પણ બતાવે છે. તેઓ એક વધુ ઊંડી, વધુ સૂક્ષ્મ સમજણ માટે આગ્રહ રાખે છે, એવી સમજણ જ્યાં કૃતિના હાર્દ, જે પેલો સંવેદનશીલ ભાવક અનુભવે છે, અને કૃતિનો અર્થ, જે પેલો જાણકાર વિશ્લેષક તારવે છે, બંનેને યોગ્ય સ્થાન અને મહત્વ મળે, કોઈક એકબીજા પર હાવી ન થઈ જાય. આખરે મોટો પડકાર એ જ છે કે આ આત્મલક્ષી, સંસ્કાર આધારિત જોડાણને બૌદ્ધિક સ્પષ્ટતા અને પ્રામાણિકતા સાથે કેવી રીતે સંતુલિત કરું. અને પેલા પોલ કલીના ઉદાહરણ જેવું સંપૂર્ણપણે આત્મકેન્દ્રી, વ્યક્તિગત અને બીજાઓ માટે સાવ અગમ્ય બની જાય એવા અર્થઘટનથી કેવી રીતે બચવું, એ સંતુલન શોધવાની વાત છે.
આ ખરેખર બહુ વિચારવા જેવી વાત છે. શ્રોતાઓ માટે પણ એક અંતિમ વિચાર મૂકી શકાય. કોઈ એવી કલાકૃતિ યાદ કરો, પછી એ કવિતા હોય, ચિત્ર હોય, સંગીત હોય, જેણે તમારા પર ખૂબ ઊંજો પ્રભાવ પાડ્યો હોય. હવે જરા એ વિચારો કે એ જે પ્રતિભાવ હતો એનો કેટલો હિસ્સો એ કૃતિની રચના, એની ટેકનિક, એના ઇતિહાસ કે સંદર્ભની તમારી સમજ, એટલે કે પેલો તદ્વિદનો અભિગમ પર આધાર રાખતો હતો, અને કેટલો હિસ્સો વધુ તાત્કાલિક, વધુ અંગત, કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય એવી છાપ પેલો સહૃદય કે સંસ્કારપરાયણ પ્રતિભાવ પર આધાર રાખતો હતો. રાધેશ્યામ શર્માનો આ લેખ આપણને એ વિચારવા પ્રેરે છે કે શું આ બંને અભિગમો ખરેખર સાવ જુદા જ છે, કે પછી સાચું સાર્થક વિવેચન એ જ છે જે આ બંને વચ્ચેનો સેતુ બાંધી શકે, બંનેને સાંકળી શકે. કદાચ જવાબ એમાં જ રહેલો છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.